પરમાત્મા શ્રી કૃષ્ણની વાણી ગીતા એ ગુરુ શિષ્ય સંવાદ છે, એટલે અર્જુને સ્વીકાર કર્યું કે શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, ભગવાન હું આપનું શિષ્ય છું, આપની શરણમાં છું, મને એવો ઉપદેશ આપો જેનાથી હું પરમ શ્રેયને પ્રાપ્ત કરું. અને એટલે જ એ પરમ ગુરુના ચરણોમાં ગીતા આરંભ કરતા પહેલા આ સ્તુતિ ગુરુવંદના પ્રસ્તુત કરાય છે.
ઓમ શ્રી સદગુરુદેવ ભગવાન કી જય.
અંતર્યામી
अमृतांश बहनों तथा भाइयों, जे महापुरुषे समस्त वेदों संकलन करूं, वेदांत शास्त्र प्रवर्तन करूं, महाभारत तथा भागवत जी कृतिओ है, इमने शास्त्रों रूप में जो कोई ग्रंथ ने मान्यता आपी हो तो देचे भगवान श्री कृष्णोक्त भागवत गीता। अलग अलग पूजा की पद्धतिओ परस्पर विरोधी संगठनों धर्मना नाम ऊपर प्रचलित छे, जारे के धर्मनु लक्ष्य छे एक परमात्मानी शोध, कल्याण स्वरूप ए परमात्मा एकच छे, इने प्राप्त करवानी निश्चित क्रियानु पालन एज धर्म छे। जारे परमात्मा एक छे, इने प्राप्त करवानी क्रिया एक छे, तो पछी आटला बधा पंथ शुकाम? आना समाधान माटे प्रस्तुत छे यथार्थ गीतानो भावांश आ गीता कैसेट। धर्मनु सरल स्वरूप अने एनी प्राप्ति हेतु નિર્ધારિત ક્રિયાનું ક્રમબદ્ધ તથા પૂર્ણ વિવરણ યોગેશ્વર શ્રી કૃષ્ણની ગીતા છે. વિશ્વના પ્રત્યેક મહાપુરુષે જે કોઈ સાધન બતાવ્યા છે એ બધા જ સાધનો તથા અનેક ગોપનીય સ્થિતિનું સ્પષ્ટીકરણ માત્ર ગીતામાં છે. એટલા માટે જ તો સંપૂર્ણ માનવજાતિના કલ્યાણનું એકમાત્ર શાસ્ત્ર ગીતા છે. મહાભારતમાં સંકેત છે કે જ્યારે કૌરવો અને પાંડવોની સેના સામસામી ઉભી રહી ગઈ ત્યારે સંપૂર્ણ આસુરી શક્તિઓ કૌરવોમાં પ્રવેશી અને સર્વ દેવતાઓ પાંડવોમાં પ્રવેશ્યા. આ દ્રષ્ટાંતથી મહર્ષિ વ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ગીતાનું દરેક પાત્ર દેવતા અથવા તો અસુર છે અને એ પ્રતિકાત્મક છે. પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં દૈવી અને આસુરી એ બંને પ્રકૃતિઓ અનાદિકાળથી છે. દૈવી શક્તિના સહયોગથી જ્યારે મનુષ્ય પોતાના આત્મસ્વરૂપ તરફ અગ્રેસર થાય છે ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે આસુરી વૃત્તિઓ એમાં બાધારૂપ બને છે. એમાંથી પાર પડવું એ જ વાસ્તવિક યુદ્ધ છે. અર્જુન શ્રેય માટે વિકળ હતો. એની દ્રષ્ટિએ શ્રેયનો ઉપાય હતો કુળધર્મ, પિંડોદક ક્રિયા, વર્ણસંકરથી બચાવ, કુલક્ષયથી બચવા માટે યુદ્ધ ન કરવું વગેરે વગેરે. માત્ર આટલી શંકાને નિર્મૂળ કરવા હેતુસર ભગવાને એને 18 અધ્યાયની ગીતા સમજાવી પડી. અંતમાં જ્યારે ભગવાને એને પૂછ્યું કે હે અર્જુન, શું તારો મોહ નષ્ટ પામ્યો? ત્યારે અર્જુને સ્વીકાર કર્યું કે હે ભગવાન, મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હવે હું એ જ કરીશ કે જે ભગવાને મને ઉપદેશ આપ્યો છે. આ માત્ર અર્જુનની શંકા નહોતી. અર્જુનનું બીજું નામ છે પાર્થ. પાર્થ એટલે પૃથાનો પુત્ર, એટલે કે પૃથ્વીનો પુત્ર, માનવ. અને આ શંકા માનવ માત્રની સર્વકાલીન સમસ્યા છે કે શ્રેય શું છે, એને કેમ પ્રાપ્ત કરાય. એટલા માટે સ્ત્રી, પુરુષ, આબાલ, વૃદ્ધ માનવ માત્ર માટે ગીતાના 18 અધ્યાયનું નિયમિત શ્રવણ આવશ્યક છે અને જેને કારણે બાળકોમાં પણ આ કલ્યાણકારી સંસ્કારોનું સિંચન થાય. આ ગીતા જ્ઞાન સિવાય કોઈ પણ મનુષ્ય ઈશ્વર પ્રાપ્તિના રસ્તા ઉપર આગળ નથી વધી શકતો. અક્ષય સુખ, શાશ્વત શાંતિ તેમજ મૂળ શંકાના સમાધાન હેતુ આ યથાર્થ ગીતાની કેસેટોનું સંકલન કરવામાં આવ્યું છે. આના નિયમિત શ્રવણથી સંપૂર્ણ પરિવાર તથા સ્વજન સમુદાયને સુસંસ્કૃત કરો. સંસારમાં મનુષ્ય ક્યાંય પણ હોય, ગીતા એના માટે અમૃત વાહિની છે. ગીતા આપનું શાસ્ત્ર છે. આ ગૌરવની વાત છે કે 5000થી વધુ વર્ષ પછી શ્રી કૃષ્ણનું યથાર્થ ગીત ભગવદ્ ગીતા આપણી સમક્ષ છે. જન્મ જન્માંતરની રૂઢિઓથી ગ્રસ્ત આપણા ચિત્તને સ્વચ્છ કરી અને ચિંતનના પથ ઉપર ચાલવા માટે આ યથાર્થ ગીતાની કેસેટોનું રોજ સવારે શ્રવણ કરવું આવશ્યક છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા, અધ્યાય પહેલો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. Thank you.
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामका पांडवाश्चैव किम कुर्वत संजय।
धृतराष्ट्र संजय ने पूछे छे के धर्मक्षेत्र रूप कुरुक्षेत्र मा युद्ध माटे एकठा थयेला मारा पुत्रों तथा पांडवोए शू कर्यु। धृतराष्ट्र ए अज्ञान अने संजय ए संयम। अज्ञान मन नी अंदर ऊंडे ऊंडे रहे छे। अज्ञान थी आवृत मनवाला धृतराष्ट्र जन्मथी ज अंध छे, परंतु ते संयम रूपी संजय ना माध्यम थी जुए छे, सांभळे छे, ए समझे छे खरो के परमात्मा सत्य छे, छता एना पोताना थी उत्पन्न थयेल मोहरूपी दुर्योधन जीवित छे, त्यां सुधी एनी दृष्टि हमेशा कौरवो एटले के विकारो उपर ज रहे छे। धर्म एक क्षेत्र छे, हृदय देश में दैवी संपत्ति विपुल प्रमाण में होय त्यारे आ शरीर धर्मक्षेत्र बनी जाय छे, अने ज्यारे एमां आसुरी संपत्ति विशेष प्रमाण में होय त्यारे आ शरीर कुरुक्षेत्र बनी जाय छे। कुरु एटले करो, आ शब्द आदेशात्मक छे। श्री कृष्ण कहे छे, प्रकृति थी उत्पन्न त्रणे गुणों द्वारा परवश मानवी कर्म करे छे, ते एक क्षण पण कर्म कर्या विना रही शकतो नथी। त्रणे गुणों तेनी पासे कर्म करावी ले छे, सुई जाओ तो पण कर्म बंध नथी थतु, निद्रा पण स्वस्थ शरीर नो खोराक मात्र छे। त्रणे गुण मनुष्य ने देवता थी कीट सुधीना शरीरों में बांधे छे। ज्यां सुधी प्रकृति अने प्रकृति थी उत्पन्न गुण हयात छे, त्यां सुधी कुरु रहेशे। आम जन्म मृत्युनु क्षेत्र, विकारोनु क्षेत्र कुरुक्षेत्र छे। परम धर्म परमात्मा में प्रवेश अपावनार पुण्यमयी प्रवृत्तिओनु पांडवोनु क्षेत्र धर्मक्षेत्र छे। पुरातत्वविदो पंजाब काशी प्रयागना मध्यभाग तथा अनेकविध स्थलों कुरुक्षेत्र शोधी रहा छे, परंतु गीताकारे स्वयं युद्धनु क्षेत्र क्या छे ते बताव्यु छे। इदं शरीरं कौन्तेय क्षेत्रमित्य विधीयते। अर्जुन, आ शरीर ज क्षेत्र छे, अने जे तेने जाने छे एनो अर्थ समझी ले छे ते क्षेत्रज्ञ छे। आगळ एमने क्षेत्रनो विस्तार बताव्यो, एमां 10 इंद्रियो मन बुद्धि अहंकार 5 विकार अने 3 गुणोनु वर्णन छे। शरीर ज क्षेत्र छे, एक अखाड़ो छे, एमां सतत लड़ी रहेली प्रवृत्तिओ 2 दैवी संपद अने आसुरी संपद, पांडुना संतान अने धृतराष्ट्रना संतान, सजातीय अने विजातीय प्रवृत्तिओ। अनुभवी महापुरुषना आश्रय जवाथी आ बन्ने प्रवृत्तिओना संघर्ष अंगे मार्गदर्शन मळे छे। आ क्षेत्र अने क्षेत्रज्ञ वच्चेनो संघर्ष छे, अने आज वास्तविक युद्ध छे। विश्वयुद्धोथी इतिहास भर्यो पड्यो छे, परंतु एमां जीतनारने पण शाश्वत विजय नथी मळतो। आ तो पारस्परिक बदलानी वृत्ति छे। प्रकृतिनुं संपूर्णतया शमन करीने तेनाथी अतिरिक्त सत्तानुं दिग्दर्शन करवुं अने एमां प्रवेश मेळवो एज साचो विजय छे। आ एक ज विजय एवो छे जेमां हार नथी, आ मुक्ति छे जेनी पाछळ जन्म मृत्युनुं बंधन नथी। आ रीते अज्ञानग्रस्त प्रत्येक मन संयमथी जाणे छे कि क्षेत्र ने क्षेत्रज्ञना युद्ध में शुं थयुं। संयम में जेम जेम प्रगति थती जाए तेम तेम एवी दृष्टि प्राप्त थाय छे। संजय उवाच,
दृष्ट्वा तु पांडवानीकम् व्यूढ़ दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत।
पांडवोना सैन्य ने रण में गोठवायेलू जोई राजा दुर्योधने द्रोणाचार्य पासे जईने आ वचन कह्या। द्रोणाचार्य દ્વૈતનું આચરણ એ જ દ્રોણાચાર્ય છે. પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે એ જ દ્વૈતનું ભાન છે. એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. બંને પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત ત્યારબાદ સદગુરુ યોગેશ્વર શ્રી કૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે. તો રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહરૂપી દુર્યોધન, મોહ બધી જ વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન, દુર એટલે દૂષિત, યો એટલે પેલી, અને ધન એટલે સંપત્તિ. આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃતિ તરફ ખેંચે છે અને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા પણ આપે છે. મોહ હોય ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્ન રહે છે, અન્યથા બધું પૂર્ણ જ છે. આમ વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેનાને જોઈને, અર્થાત પુણ્યથી પ્રવાહિત સજાતીય વૃત્તિઓને સંગઠિત જોઈને, મોહરૂપી દુર્યોધને પ્રથમ ગુરુ દ્રોણ પાસે જઈને કહ્યું,
પશ્યૈતાં પાંડુપુત્રાણાં આચાર્યમહતીં ચ મું વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા.
હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર દૃશ્ય તુમને ગોઠવેલા પાંડવોના આ મોટા સૈન્યને જુઓ. દૃષ્ટુમ, શાશ્વત અમરપદમાં શ્રદ્ધા રાખનાર દ્રઢ મન એ જ દૃષ્ટુમ. આ જ પુણ્યમયી પ્રવૃત્તિઓનો નાયક છે. સાધન કઠિન ન મન કર ટેકા. સાધન કઠિન નથી, મનની ટેક જ કઠિન હોવી જોઈએ. હવે પાંડવ સેનાનો વિસ્તાર જોઈએ.
અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ.
આ સેનામાં મહેશ્વાસા, મહાન ઈશ્વરમાં નિવાસ કરાવનાર ભાવરૂપી ભીમ, અનુરાગરૂપી અર્જુન જેવા અનેક શુરવીરો, સાત્વિકતા રૂપી સાત્યકી, વિરાટ સર્વત્ર ઈશ્વરમય પ્રવાહની ધારણા, મહારથી રાજા દ્રુપદ અર્થાત અચલ સ્થિતિ, તથા
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈભ્યશ્ચ નરપુંગવઃ.
દૃષ્ટકેતુ દ્રઢ કર્તવ્ય, ચેકિતાન એટલે કે ચિત્ત જ્યાં જાય ત્યાંથી તેને ખેંચીને ઇષ્ટમાં સ્થિર કરે. કાશીરાજ કાયારૂપી કાશીમાં જેનું સામ્રાજ્ય છે. પુરુજિત સ્થૂળ સૂક્ષ્મ અને કારણરૂપી શરીર પર વિજય અપાવનાર પુરુજિત. કુંતીભોજ કર્તવ્યથી ભવ પર વિજય. પુરુષોમાં શ્રેષ્ઠ શૈવ્ય અર્થાત સત્ય વ્યવહાર.
યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ.
અને પરાક્રમી યુધામન્યુ, યુદ્ધને અનુરૂપ મનની ધારણા, ઉત્તમૌજા શુભની મસ્તી, સુભદ્રા પુત્ર અભિમન્યુ. જ્યારે શુભનો આધાર પાયો આવી જાય છે ત્યારે મન ભયરહિત બને છે. આવા શુભ આધારથી ઉત્પન્ન અભય મન ધ્યાનરૂપી દ્રૌપદીના પાંચ પુત્રો વાત્સલ્ય, લાવણ્ય, સહૃદયતા, સૌમ્યતા અને સ્થિરતા તમામ મહારથીઓ છે. તેમનામાં સાધન માર્ગ ઉપર સંપૂર્ણ યોગ્યતા સાથે ચાલવાની ક્ષમતા છે. આ રીતે દુર્યોધને પાંડવ પક્ષના 15-20 નામ ગણાવ્યા. એ સૌ દૈવી સંપત્તિના મહત્વપૂર્ણ અંગ છે. વિજાતીય પ્રવૃત્તિના રાજા હોવા છતાં મોહ જ સજાતીય પ્રવૃત્તિઓને સમજવા માટે ફરજ પાડે છે. દુર્યોધન પોતાનો પક્ષ સંક્ષેપમાં કહે છે. આ કોઈ બહારનું યુદ્ધ હોત તો એ પોતાની એ વિશેની અતિશયોક્તિપૂર્ણ ગણતરી કરી બતાવત. વિકારની ઓછી ગણતરી કરવામાં આવી. કેમ? તો કે એના પર તો વિજય મેળવવાનો છે, તે નાશવંત છે. માત્ર 5-7 વિકારો બતાવ્યા. એના અંતરાલમાં સંપૂર્ણ બહુર્મુખી પ્રવૃત્તિ સ્થિત છે.
અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિ બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે.
દુર્યોધન આગળ કહે છે કે વળી હે દ્વિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ તેને પણ આપ સમજી લો. મારી સેનાના જે જે નાયક છે એની પણ આપને જાણ કરું છું. બહારી યુદ્ધના સેનાપતિ માટે દ્વિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુત ગીતા અંતઃકરણની બે પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્વૈતનું આચરણ તે દ્રોણ છે. જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, દ્વૈત રહે છે. આ દ્વૈત પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા સૌ પ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાન કે મંદિર નથી, રણભૂમિમાં તો શૌર્ય સૂચક સંબોધન હોવું જોઈએ. વિજાતીય પ્રવૃત્તિના નાયક કોણ કોણ છે?
ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ.
એક તો સ્વયં આપ એટલે કે દ્વૈતના આચરણ રૂપી દ્રોણાચાર્ય છો. ભ્રમરૂપી પિતામહ ભીષ્મ છે. ભ્રમમાંથી વિકારો ઉદ્ભવે છે, અંત સુધી જીવિત રહે છે, એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ પણ તે જીવતા રહ્યા હતા. શરશૈયા પર અચેત હતા છતાં પણ જીવિત હતા. આ છે ભ્રમરૂપી ભીષ્મ. ભ્રમ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મરૂપી કર્ણ તથા સંગ્રામ વિજયી કૃપાચાર્ય છે. સાધનાવસ્થામાંથી સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે. ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ સંતનું પણ એ જ સ્વરૂપ છે. પરંતુ સાધન કાળમાં જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે. વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે, મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતા માતાએ દયા કરી તો કેટલોક સમય લંકામાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું. યોગ સૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે, તે સમાધાવ ઉપસર્ગા વ્યુત્થાને સિદ્ધયઃ. વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે, તે વાસ્તવમાં સિદ્ધિઓ છે. પરંતુ કૈવલ્ય પ્રાપ્તિમાં કામ ક્રોધ લોભ મોહ વગેરેની જેમ જ વિઘ્નરૂપ છે. ગોસ્વામી તુલસીદાસનો પણ આ જ નિર્ણય છે. રામચરિત માનસમાં તેમણે કહ્યું છે, છોરત ગ્રંથિ જાની ખગરાયા વિઘ્ન અનેક કરઈ તબ માયા રિદ્ધિ સિદ્ધિ પ્રે રહી બહુ ભાઈ બુદ્ધિ હેમ લોભ દિખાવહી આઈ. માયા અનેક વિઘ્નો ઉભા કરે છે, સિદ્ધિઓ આપે છે, એટલું જ નહીં પરંતુ સિદ્ધ બનાવી દે છે. આવી અવસ્થાવાળો સાધક બાજુમાંથી પસાર થાય ને તો મરણગ્રસ્ત રોગી પણ જીવવા માંડશે. એ રોગી ભલે સાજો થઈ જાય, પરંતુ સાધક જો એને પોતાની દેન માની બેસે તો નુકસાન થઈ જશે. એક રોગીના સ્થાન પર હજારો રોગીઓ એને ઘેરી લેશે. ભજન ચિંતનના ક્રમમાં અવરોધ ઊભો થશે. આમ તેમ બહેકી બહેકીને પ્રકૃતિનું જોર વધતું જશે. લક્ષ્ય દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપાનું આચરણ માત્ર સમિતિન જયહ સંપૂર્ણ સેનાને જીતી લેશે. આથી સાધકે પ્રાપ્તિ સુધી એનાથી સતર્ક રહેવું જોઈએ. દયા બીનુ સંત કસાઈ, દયા કરી તો આફત આઈ. પરંતુ અધૂરી અવસ્થામાં આ વિજાતીય પ્રવૃત્તિનો દુર્ધર્ષ યુદ્ધો છે. આમ આસક્તિરૂપી અશ્વત્થામાં વિકલ્પરૂપી વિકર્ણ અને ભ્રમમય શ્વાસ જ ભૂરિશ્રવા છે. આ તમામ બહિર્મુખી પ્રવાહના નાયક છે.
અન્ય ચ બહવઃ શૂરાઃ મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ.
દુર્યોધન કહે છે કે એ ઉપરાંત બીજા અનેક શૂરવીરો મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઉભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે, પરંતુ એની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે કઈ સેના કયા ભાવો દ્વારા સુરક્ષિત છે આ બાબત કહે છે.
અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ.
ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી જ રીતે અજય છે, અને ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવામાં સુગમ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની આશંકા વ્યક્ત કરે છે. આથી જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે જેના પર કૌરવો આટલા નિર્ભર છે, અને ભીમ એવી કઈ સત્તા છે જેના પર દૈવી સંપત્તિ સંપૂર્ણ પાંડવ સેના નિર્ભર છે. દુર્યોધન પોતાની વ્યવસ્થા જણાવે છે.
અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતઃ સર્વ એવ હિ.
આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ રહીને તમે સૌ ભીષ્મની તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે અજય રહીશું. આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની જ રક્ષા કરજો. અરે ભીષ્મ એવા તે કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી? કૌરવોને એમના રક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. આ કોઈ બહારના સેનાપતિ નથી, ભ્રમ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ કૌરવો અજય રહેશે. અજયનો અર્થ એ નથી કે એને જીતી જ ન શકાય, પરંતુ અજયનો અર્થ દુર્જય છે, કઠિનાઈથી જીતી શકાય. મહા અજય સંસાર રિપુ જીતી શકાય સો વીર. ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયેલા હોય તો તે શીઘ્ર સમાપ્ત થઈ જશે. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એક જ વાત છે. આ વાત સંત કબીરે સરળતાથી કહી છે. ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા જગ ઉપજાયા કહે કબીર જે ઈચ્છા વિવર્જિત તાકા પાર ન પાયા. જ્યાં ભ્રમ નથી હોતો ત્યાં તે અપાર અને અવ્યક્ત છે. આ શરીરના જન્મનું કારણ ઈચ્છા જ છે, ઈચ્છા જ માયા છે, ઈચ્છા જ જગતની ઉત્પત્તિનું કારણ છે. સો કામયત તદૈક્ષત બહુસ્યામ પ્રજાયે ઇતિ. કબીર કહે છે, જે સંપૂર્ણપણે ઈચ્છા રહિત છે તેનો પાર ન પમાય, તે અપાર અનંત અસીમ તત્વમાં ભળી જાય છે. યો કામો નિષ્કામ આપ્ત કામ આત્મ કામો નતસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈ સન બ્રહ્માપ્યતિ. જે કામના રહિત આત્મામાં સ્થિર આત્મ સ્વરૂપ છે એનું કદાપી પતન નથી થતું, તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. શરૂઆતમાં અનંત ઈચ્છાઓ હોય છે અને અંતે તો પરમાત્મ પ્રાપ્તિની ઈચ્છા જ બાકી રહી જાય છે. જ્યારે આ ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારે ઈચ્છા જ મરી જાય છે. પરમાત્માથી મોટી કોઈ વસ્તુ હોત તો તમે એની ઈચ્છા જરૂર કરત, એનાથી આગળ કોઈ વસ્તુ જ ન હોય તો ઈચ્છા કોની થાય. જ્યારે પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ વસ્તુ અપ્રાપ્ત જ ન રહે તો ઈચ્છા સમૂળગી નષ્ટ પામે છે. ઈચ્છાનો અંત આવતા ભ્રમનો પણ અંત આવે છે. આજ ભીષ્મનું ઈચ્છા મૃત્યુ છે, તો આ રીતે ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજય છે. જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી અવિદ્યાનું અસ્તિત્વ છે. ભ્રમ નષ્ટ થતા અવિદ્યાનો પણ અંત આવે છે. ભીમથી રક્ષિત એ લોકોની સેના જીતવી સરળ છે. ભાવરૂપી ભીમ, ભાવે વિદ્યતે દેવઃ. ભાવમાં એટલી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય છે. ભાવ વસ્ય ભગવાન સુખ નિધાન કરુણા અયન. શ્રી કૃષ્ણે એને શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી ક્ષમતા છે કે તે પરમાત્માને પણ વશ કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમય પ્રવૃત્તિનો વિકાસ થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમદેવ પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે. પરંતુ તે એટલો કોમળ એટલો તરલ હોય છે કે આજે ભાવ છે તેને કાલે અભાવમાં રૂપાંતરિત થતા વાર નથી લાગતી. આજે તમે કહેશો કે મહારાજ બહુ સારા છે, કાલે એમ પણ કહી શકશો કે નહીં, અમે તો જોયું કે મહારાજ તો ખીર ખાતા હતા. ઘાસ પાત જે ખાત હૈ તિનહી સતાવે કામ, દૂધ મલાઈ ખાત જે તિનકી જાને રામ. ઇષ્ટમાં સહેજ પણ ન્યૂનતા પ્રતીત થાય તો ભાવ ડગમગવા લાગે છે, પુણ્યમયી પ્રવૃત્તિ વિચલિત બને છે, ઇષ્ટની સાથેનો સંબંધ તૂટી જાય છે. અતિ ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવાનું કામ સુગમ છે. મહર્ષિ પતંજલિનો પણ આ જ નિર્ણય છે. સ તુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિઃ. લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલી સાધના દ્રઢ હોય છે.
तस्य संजनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शंखं दध्मौ प्रतापवान्.
આમ પોતાના બળાબળનો નિર્ણય લઈને શંખધ્વનિ થયો. શંખધ્વનિ પાત્રોના પરાક્રમની ઘોષણા છે કે જીત થતા કયું પાત્ર તમને શું આપશે. કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામાં ભીષ્મએ ઊંચા સાદે દુર્યોધનને હર્ષ ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક પાસાનું પ્રતીક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં પેસી જાય તો રૂવાડા ઉભા થઈ જશે, હૃદય કાંપવા લાગશે. અલબત્ત સિંહ તો તમારાથી માઇલો દૂર હશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. તે તો અભય સત્તા છે. ભ્રમરૂપી ભીષ્મ વિજયી નીવડે તો પ્રકૃતિના જે ભયરૂપી અરણ્યમાં તમે છો એનાથી પણ અધિક ભયના આવરણથી તમને બાંધી દેશે. ભયનું એક આવરણ વધુ ચડી જશે, ભય વધુ સઘન બનશે. આ ભ્રમ ભય સિવાય બીજું કશું નહીં આપી શકે. આથી જ પ્રકૃતિમાંથી નિવૃત્તિ લેવી એ જ સાચો માર્ગ છે. સંસારમાં પ્રવૃત્તિ તો ભવાટવી છે, ઘોર અંધકારની છાયા છે, કૌરવોની ઘોષણા એનાથી વિશેષ કશું નથી. કૌરવો તરફથી ગમે તેટલા ઢોલ નગારા વાગે, પરંતુ આ બધા ભેગા થઈને ભય જ આપે છે, એનાથી વિશેષ કશું નહીં. પ્રત્યેક વિકાર કંઈ ને કંઈ ભય જ આપે છે. આથી એમણે ઘોષણા કરી કે
તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્ય હન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત.
તે પછી તો અનેક શંખ, નગારા, ઢોલ, મૃદંગ અને રણશિંગા એક સાથે વાગી ઉઠ્યા, જેનો અવાજ ખૂબ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી વિજાતીય પ્રવૃત્તિ સફળ થતા મોહમય બંધન વધુ દ્રઢ બને છે. હવે પુણ્યમયી પ્રવૃત્તિઓ તરફથી ઘોષણા થઈ, જેમાં સૌથી પહેલી ઘોષણા યોગેશ્વર શ્રીકૃષ્ણની હતી.
તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુ.
આ ઉપરાંત સફેદ અશ્વવાળા, જેમાં સહેજ પણ કાલિમાનો દોષ નથી, સફેદ સાત્વિક નિર્મળતાનું પ્રતીક છે. મહતી સ્યંદને, ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા. અલૌકિકનો અર્થ છે લોકોથી પર. ત્રિલોક એટલે કે મૃત્યુલોક, દેવલોક અને બ્રહ્મલોક. જ્યાં સુધી જન્મ મરણનો ભય છે ત્યાં સુધી આ તમામ લોકોથી અતિરિક્ત પારલૌકિક પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા યોગેશ્વર શ્રીકૃષ્ણએ કરી. આ સોના ચાંદી કે લાકડાનો રથ નથી. રથ અલૌકિક છે, શંખ પણ અલૌકિક છે, અને આથી ઘોષણા પણ અલૌકિક છે. લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ તે કેવી રીતે પ્રદાન કરશે?
પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધ્મૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ.
ઋષિકેશ, હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રીકૃષ્ણએ પાંચજન્ય શંખ વગાડ્યો. પાંચેય જ્ઞાનેન્દ્રિયોને, પાંચ તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે. શ્રીકૃષ્ણ એક યોગેશ્વર સદગુરુ હતા. શિષ્યસ્તેહમ, ભગવાન હું તમારો શિષ્ય છું. બાહ્ય વિષય વસ્તુઓને છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ, બીજું કાંઈ ન સાંભળે, બીજા કોઈનો સ્પર્શ ન કરે એ સદગુરુના અનુભવ સંચાર ઉપર આધાર રાખે છે. દેવદત્તમ ધનંજયઃ, દૈવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન. ઈષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ વૈરાગ્ય અશ્રુપાત હોય, ગદગદ ગીરા નયન બહ નીરા રોમાંચ હોય, ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષય વસ્તુ સાથે સહેજ પણ તકરાવ ન થાય એને જ અનુરાગ કહે છે. આમતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળી દૈવી સંપત્તિ ઉપર પરમદેવ આધિપત્ય મેળવી લે છે. આનું બીજું નામ ધનંજય પણ છે. ધન તો બાહ્ય સંપત્તિ છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે, આત્મા સાથે એને સંબંધ નથી. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ નિજ પૂંજી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યજ્ઞવલ્કયે મૈત્રેયીને આ જ સમજાવ્યું કે ધનથી સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થતી નથી. એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે. ભયાનક કર્મવાળા ભીમસેને પૌંડ્ર અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદયમાં જે નિવાસ કરે છે આથી એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય છે, ખરેખર તો આ લગાવ હૃદયમાં હોય છે જે બાળકમાં જઈને મૂર્ત થાય છે. આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે. ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ રહેલી છે આથી ભીમે પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ. રામચરિત માનસમાં કહ્યા પ્રમાણે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હો હી મે જાના.
અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહ દેવશ્ચ સુઘોષ મણિ પુષ્પકૌ.
કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. કુંતી કર્તવ્યનું અને યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે. ધર્મ પર સ્થિરતા રહેશે તો અનંત વિજય અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે. પણ પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં સ્થિર રહે છે. પારાવાર દુઃખમાં યુદ્ધે સ્થિર સ યુધિષ્ઠિર તે વિચલિત થતો નથી. આથી જે અનંત છે, જેનો અંત નથી, તે છે પરમ તત્વ પરમાત્મા, અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે. નિયમરૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ ઉન્નત થશે તેમ અશુભનું શમન થશે, શુભ ઘોષિત થશે. સત્સંગરૂપી સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મનીષીઓએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપી છે. હીરા જૈસી શ્વાસા બાતો મે બીતી જાય. સાધુ પુરુષોની વાણી સાંભળવી એ એક પ્રકારનો સત્સંગ છે. પરંતુ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે. શ્રીકૃષ્ણના કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે, સનાતન છે. ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે પરમ તત્વ પ્રાપ્ત થશે. વાજિંત્રોની જેમ જ આપણું ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સંગત કરે એ જ સત્સંગ છે. બાહ્યમણી કઠોર હોય છે, પરંતુ શ્વાસમણી પુષ્પ કરતા પણ કોમળ હોય છે. પુષ્પ તો વિકસિત થતા કે તૂટી જતા કરમાય છે, પણ તમે હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેશો એની કોઈ ગેરંટી નહીં આપી શકો. પરંતુ સત્સંગ સફળ થતા શ્વાસ ઉપર નિયંત્રણ પ્રાપ્ત થાય છે અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી આગળ પાંડવોએ બીજી કોઈ ઘોષણા કરી નથી, પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ ઉપર થોડુંક થોડુંક અંતર કાપી આપે છે. આગળ કહે છે,
કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ.
કાયારૂપી કાશી જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને ધ્યાનસ્થ થાય છે ત્યારે પરમેશવાસા પરમ ઈશમાં વાસ કરવાને અધિકારી બને છે. પરમ ઈશમાં વાસ કરવાની સક્ષમ કાયા જ કાશી છે. કાયામાં જ પરમ ઈશ્વરનો નિવાસ છે. પરમેશવાસાનો અર્થ શ્રેષ્ઠ ધનુષ્યવાળો નહીં, પરંતુ પરમ વત્તા ઈશ વત્તા વાસ છે. શિખાસૂત્રોનો ત્યાગ જ શિખંડી છે. આજકાલ લોકો માથાના વાળ કપાવે છે અને સૂત્રના નામ પર ગળાની જનોઈ કાઢી નાખે છે, પરંતુ એ સંન્યાસ નથી. અગ્નિ સળગાવવાનું છોડી દે છે એટલે થઈ ગયો એમનો સંન્યાસ. વસ્તુતઃ શિખા લક્ષ્યનું પ્રતીક છે જેને તમારે સિદ્ધ કરવાનું છે, અને સૂત્ર છે સંસ્કારોનું પ્રતીક. જ્યાં સુધી આગળ પરમાત્માની પ્રાપ્તિ બાકી છે, પાછો સંસ્કારોનો સૂત્રપાત લાગેલો રહે છે, ત્યાં સુધી ત્યાગ કેવો, સંન્યાસ કેવો? હજી તો તે ચાલનાર પથિક છે. જ્યારે પ્રાપ્તવ્ય પ્રાપ્ત થાય, પાછળ લાગેલા સંસ્કારોની દોર કપાઈ જાય, ત્યારે ભ્રમ નાશ પામે છે. આથી શિખંડી જ ભ્રમરૂપી ભીષ્મનો નાશ કરે છે. શિખંડી ચિંતા માર્ગની વિશિષ્ટ યોગ્યતા છે. તે મહારથી છે. દૃષ્ટધુમ્ન, દ્રઢ અને અચલ મન તથા વિરાટ, સર્વત્ર વિરાટ ઈશ્વરનો પ્રસાર જોવાની ક્ષમતા વગેરે દૈવી સંપત્તિના મુખ્ય ગુણ છે. સાત્વિકતા જ સાત્યકી છે. સત્યના ચિંતનની પ્રવૃત્તિ અર્થાત સાત્વિકતા હશે ત્યાં સુધી પતન નથી, આ સંઘર્ષમાં પરાજય નહીં મળે.
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દધ્મુઃ પૃથક પૃથક.
અચલ પદદાયક દ્રુપદ અને ધ્યાનરૂપી દ્રૌપદીના પાંચ પુત્રો સરદયતા, વાત્સલ્ય, લાવણ્ય, સૌમ્યતા વગેરે સાધનમાં મહાન સહાયક મહારથી છે, તથા મહાબાહુવાળો અભિમન્યુ, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. ભુજા કાર્યક્ષેત્રનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ભય જતો રહે છે ત્યારે એની પહોંચ દૂર સુધી જાય છે. હે રાજન, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. આ બધા કંઈ ને કંઈ અંતર પાર કરાવે છે, એનું પાલન આવશ્યક છે. આથી જ આ નામ ગણાવ્યા છે. આના સિવાય કેટલાક અંતર એવા છે કે જે મન બુદ્ધિથી કાપી શકાતા નથી. ભગવાન સ્વયં અંતઃકરણમાં વિરાજમાન થઈને આ મંજિલ પાર કરાવે છે. અહીં દ્રષ્ટિ બનીને આત્મા ઊભો થાય છે અને પોતે જ પોતાની સન્મુખ ઊભો થઈને પોતાનો પરિચય કરાવી લે છે.
સઘોષોધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન.
પૃથ્વી અને આકાશને ગજાવી મુકતા આ ભયંકર નાદે કૌરવોના હૃદયને જાણે ચીરી નાખ્યા. સેના તો પાંડવો બાજુ પણ હતી, પરંતુ હૃદય કૌરવોના વિદીર્ણ થયા. વસ્તુત પાંચ જન્ય દૈવી શક્તિ પર આધિપત્ય, અનંત ઉપર વિજય, અશુભનું શમન, શુભની ઘોષણા પ્રસરવા લાગે એટલે સ્વાભાવિકપણે કુરુક્ષેત્ર, આસુરી સંપત્તિ, બહિર્મુખી પ્રવૃત્તિઓનું હૃદય વિદીર્ણ થઈ જ જાય. એની શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા માંડે છે. સંપૂર્ણ સફળતા મળતા મોહમહી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે.
અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશમ તદા વાક્યમ इदमाहमहीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युत।
संयम रूपी संजय अज्ञान थी आवृत मन ने समझाव्यो के हे राजन, आ उपरांत कपि ध्वज वैराग्य रूपी हनुमान वैराग्य जेनो ध्वज छे। ध्वज ने राष्ट्रनु प्रतीक मानवामां आवे छे। केटलाक लोको कहे छे के ध्वज चंचल होय छे एटले कपि ध्वज कहेवामां आवे छे, परंतु अहीं एम नथी। कपि साधारण वांदरो नथी, स्वयं हनुमान छे जेमणे मान ने अपमान नु हनन कर्यु छे। सम मान निरादर आदर ही प्रकृति नी जोयेली सांभळेली वस्तुओ थी विषयो थी रागनो त्याग ते वैराग्य छे। आम वैराग्य जेनो ध्वज छे ए अर्जुने व्यवस्थित रीते कौरवों ने उभेला जोईने शस्त्र चलावानी तैयारी रूपे धनुष्य उठाव्यु। ऋषिकेशम हृदयना सर्वस्व ज्ञाता योगेश्वर श्रीकृष्ण ने कहू, हे अच्युत, जे कदी च्युत थता नथी ए हे अच्युत, मारा रथ ने बे सेनाओनी वच्चे लई जईने उभो राखो। अहीं सारथी ने आपेल आदेश नथी, इष्ट देव ने करेली प्रार्थना छे। शा माटे उभो करे?
यावदेतान् निरीक्षेहम् योद्धु कामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे।
जेथी हूँ युद्धनी इच्छा थी अहीं आवेला सौने जोई शकूं अने जाणूं के आ रण संग्राम मां मारे कोनी साथे लड़वू योग्य छे, आ युद्ध मां मारे कोनी कोनी साथे युद्ध करवानू छे।
योत्स्यमानान वेक्षेहम् य एतेत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर् युद्धे प्रिय चिकीर्षवः।
दुर्बुद्धि दुर्योधन नु युद्ध मां हित करवानी इच्छा वाला अहीं एकठा थयेला योद्धाओ ने हूँ जोवा मागु छू। आथी रथ उभो करो। मोहरूपी दुर्योधन, मोहमयी प्रवृत्तिओनु कल्याण इच्छता जे जे राजा आ युद्ध मां आव्या छे तेमने हूँ जोवा मागु छू। संजय उवाच,
मुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैताम् समवेतान कुरु नीति।
संजय बोल्यो, अर्जुने जारे श्रीकृष्ण ने आ प्रमाणे कहू त्यारे हृदयना ज्ञाता श्रीकृष्णए बन्ने सेनाओ वच्चे भीष्म द्रोण अने महीक्षिताम शरीर रूपी पृथ्वी पर अधिकार धरावता तमाम राजाओनी वच्चे उत्तम रथ उभो राख्यो अने कहू के हे पार्थ, त्या भेगा मळेला कौरवो ने जो, आ उत्तम रथ सोना चांदी नो नथी। संसार मा उत्तम नी व्याख्या नश्वर शरीर प्रति अनुकूलता प्रतिकूलता द्वारा कराई छे। आ परिभाषा अपूर्ण छे, जे आपड़ा आत्मा आपड़ा स्वरूप ने सदैव साथ आपे तेज उत्तम छे, जेनी पाछळ अनुत्तम मलिनता न होय।
तत्रापश्यत् स्थितान् पार्थः पितृनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातृन् पुत्रान् पौत्रान् सखीन्स्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि।
आ उपरांत अचूक लक्ष्य वाला पार्थिव शरीर ने रथ बनावनारा पार्थे अब अन्य सेनाओं में रहेला पुताना वडीलो पितामह आचार्य भाइयो पुत्रो पौत्रो मित्रो ससराओ अने स्नेहियों ने जोया। बन्ने सेनाओं में अर्जुन ने केवल पोतानो परिवार मामानो परिवार श्वसुरनो परिवार स्नेहियों अने गुरुजनों दिखाया। महाभारत की प्रचलित गणतरी अनुसार 18 अक्षिहिणी लगभग 40 लाख बराबर थाय छे, परंतु प्रचलित गणतरी अनुसार 18 अक्षिहिणी लगभग 6.5 अबज की बराबर थाय छे, जे आजनी विश्वनी वस्ती बराबर थाय छे। आटला लोको माटे विश्व स्तर पर अन्न ने आवास की समस्या बनी जाए एटलो मोटो जनसमूह अर्जुनना 3-4 सगाओनो ज परिवार हतो। आटलो मोटो कोईनो परिवार होई शके खरो? कदापि नहीं। आ तो हृदय रूपी देशनी वात छे।
तान समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धून् अवस्थितान् कृपया परयाविष्टो विशीदन्निदमब्रवीत्।
आ रीते उभेला पोताना बधा सगाओने जोईने अत्यंत करुणाथी आवृत कुंतीपुत्र अर्जुने खेद व्यक्त कर्यो। अर्जुन शोक करवा लाग्यो, केम के एने जोयु के आ बधो तो पोतानो ज परिवार छे। आथी बोल्यो अर्जुन उवाच,
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।
हे कृष्ण, युद्ध करवा भेगा मळेला आ बधा सका संबंधीओने जोईने मारा गात्रो ढीला थई जाय छे, मोढुं सुकाय छे, शरीर ध्रुजे छे अने रूआ उभा थई जाय छे। एटलुं ज नहीं परंतु
गांडीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमति वच मे मनः।
मारा हाथमांथी गांडीव धनुष सरी जाए छे, चामड़ी वळे छे। अर्जुन ने ताव चढ़ी आव्यो, ते संतप्त थई उठ्यो के आ केवुं युद्ध छे जेमां स्वजनो ज उभा छे। अर्जुन ने भ्रम थई गयो, ते कहे छे हवे मारा थी उभा रही शकातु नथी, हवे आगळ जोवानी मारा मां शक्ति रही नथी।
निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि स्वजन महवे।
हे केशव, आ युद्ध में हूं अशुभ चिन्हों जो छु, युद्ध में स्वजनों ने मारी ने हूं मारू कशु हित थतु जोतो नथी, कुल ने मारी ने कल्याण केवी रीते थाय?
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा।
समग्र परिवार युद्ध मोर्चे उभो छे। युद्धमां तेमने मारीने विजय, विजयथी मळनारू राज्य અને રાજ્યથી મળનારું સુખ અર્જુનને જોઈતું નથી। એ કહે છે, કૃષ્ણ, હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય તેમજ સુખ પણ ઈચ્છતો નથી। ગોવિંદ, મારે રાજ્ય, ભોગ અથવા જીવનથી પણ શું પ્રયોજન છે? આ અંગે કહે છે,
યેષામર્થે કાંક્ષિતંનો राज्यं भोगा सुखानि च तैमेव स्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च।
જેને માટે રાજ્ય ભોગ અને સુખ વગેરે ઈચ્છીએ છીએ, એ જ પરિવાર જીવનની આશા છોડીને યુદ્ધના મેદાનમાં ઉભો છે। મને રાજ્યની ઈચ્છા હતી, પણ તે પરિવાર માટે હતી। ભોગ, સુખ અને ધનની પીપાસા સ્વજનો અને પરિવાર સાથે એને ભોગવવા માટે હતી। પરંતુ જ્યારે બધા જ પ્રાણોની આશા છોડીને ઊભા છે, ત્યારે મને સુખ, રાજ્ય કે ભોગની ઈચ્છા નથી। આ બધું એમના માટે ગમતું હતું, એમનાથી અલગ થઈને મારે એની કોઈ આવશ્યકતા નથી। જ્યાં સુધી પરિવાર રહેશે, ત્યાં સુધી વાસના રહેશે। ઝૂંપડીમાં રહેનાર પણ પોતાના કુટુંબ, મિત્ર, સ્વજનોને મારીને વિશ્વનું સામ્રાજ્ય સ્વીકારશે નહીં। અર્જુન આજ કહે છે કે મને ભોગ પ્રિય હતા, વિજય પ્રિય હતો, પરંતુ જેમના માટે આ બધું હતું, તેઓ જ્યારે ન રહે તો ભોગોનો ઉપયોગ શો? આ યુદ્ધમાં કોને મારવાના છે?
आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः शालाः संबंधिनस्तथा।
આ યુદ્ધમાં આચાર્યો, વડીલો, પુત્રો તથા એ જ રીતે દાદા, મામા, શ્વશુર, પૌત્રો, શાળા તથા તમામ સંબંધીઓ છે।
એતાં નહંતુમિચ્છામિ જ્ઞતોપિ મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિન્નુ મહિ કૃતે।
હે મધુસૂદન, ભલે તેઓ મને હણી નાખે, ત્રણ લોકના રાજ્યને ખાતર પણ હું તેમને હણવા ઈચ્છતો નથી, તો આ ભૂમિને ખાતર તો કેમ હણું? 18 ઔક્ષિહિણી સેનામાં અર્જુનને પોતાનો પરિવાર જ દેખાયો। આટલા બધા સ્વજનો વાસ્તવમાં કોણ છે? હકીકતમાં તો અનુરાગ જ અર્જુન છે। ભજનના આરંભમાં પ્રત્યેક અનુરાગીની સમક્ષ આ જ સમસ્યા રહી છે। બધા ઈચ્છે છે કે ભજન કરીને તે પરમ સત્યને મેળવીએ, પરંતુ કોઈ અનુભવી સદગુરુની છત્રછાયામાં, કોઈ અનુરાગી જ્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ સમજે કે પોતે કોદી સાથે લડવાનું છે, ત્યારે તે હતાશ થઈ જાય છે। તે ઈચ્છે છે કે પોતાના પિતાનો પરિવાર, શ્વશુરનો પરિવાર, મામાનો પરિવાર, સ્નેહીજનો, મિત્રો, ગુરુજનો બધા જ સાથે રહે, બધા સુખી રહે, અને આ બધાની વ્યવસ્થા કરતા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ પણ કરી લઈએ। પરંતુ જ્યારે એને સમજાય છે કે આરાધનામાં અગ્રેસર થવા માટે પરિવાર છોડવો પડે, આ સંબંધીઓનો મોહ ત્યાગવો પડે, ત્યારે તે અધીર થઈ જાય છે। પૂજ્ય મહારાજજી કહેતા હતા કે મરવું અને સાધુ થવું બંને બરાબર છે। સાધુ માટે દુનિયામાં બીજા જીવિત હોઈ શકે, પરંતુ ઘરવાળાના નામ પર કોઈ નથી હોતા। જો કોઈ હોય તો તે લગાવશે, મોહ સમાપ્ત ક્યાં થયો છે? લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ અસ્તિત્વ દૂર થતાં વિજય નિશ્ચિત બને છે. આ સંબંધોનો વિસ્તાર એટલે જ જગત, અન્યથા જગતમાં આપણું શું છે? તુલસીદાસ કહચિદ વિલાસ જગ બૂજત બૂજત બૂજય, મનનો વિસ્તાર જ જગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ પણ મનના પ્રસારને જગત કહીને સંબોધન કર્યું છે. જેણે આ પ્રભાવને રોકી લીધો તેણે ચરાચર જગત જ જીતી લીધું. ઇહૈવ તૈર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ, આમ ગીતામાં કહ્યું છે. માત્ર અર્જુન અધીર હતો એવી વાત નથી, અનુરાગ તો બધાના હૃદયમાં છે. પ્રત્યેક અનુરાગી અધીર થાય છે, એને સંબંધી યાદ આવવા માંડે છે. પહેલા એ વિચારતો કે ભજનથી કંઈક લાભ થશે તો આ લોકો સુખી થશે, એમની સાથે રહીને સુખ ભોગવીશું. પરંતુ એ લોકો સાથે જ ન રહે તો સુખ લઈને પણ શું કરવાનું? અર્જુનની દ્રષ્ટિ રાજ્ય સુખ પૂરતી સીમિત હતી. તે ત્રિલોકના સામ્રાજ્યને જ સુખની પરાકાષ્ઠા સમજતો હતો. એની આગળ પણ કોઈ સત્ય છે એની જાણકારી અર્જુનને હમણાં નથી.
નિહત્યધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાત્ જનાર્દન, પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ.
હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને પણ અમને ક્યાંથી પ્રસન્નતા મળવાની હતી? જ્યાં ધૃતરાષ્ટ્ર અર્થાત દુષ્ટતાનું રાષ્ટ્ર છે, એમાં ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન વગેરેને મારીને પણ અમને શું પ્રસન્નતા મળવાની? આતતાઈઓને મારીને પણ અમને પાપ જ લાગશે. જે જિંદગીમાં તુચ્છ લાભ માટે અનીતિ અપનાવે છે તે આતતાઈ કહેવાય. પરંતુ આત્માના પથમાં અવરોધ ઊભો કરે તે તો સૌથી મોટો આતતાઈ છે. આત્મદર્શનમાં બાધક થનાર કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેનો સમૂહ એ આતતાઈ છે.
તસ્માન્નાર્હા વયમ હંતું ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન, સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ.
તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુઓ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ ક્યાંથી? એ તો શત્રુ નહોતા. વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, સસરા છે, સ્વજન સમુદાય છે, આ બધું અજ્ઞાન છે. શરીર નશ્વર છે તો આ સંબંધો ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે, આ પરિવાર છે, આપણી દુનિયા છે. મોહ નથી તો કંઈ પણ નથી. આથી તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. એ કહે છે કે પોતાના કુટુંબને મારીને પણ અમે કેવી રીતે સુખી થઈએ? અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન જ્ઞાનનું પ્રેરક પણ છે. ભર્તૃહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની પ્રેરણા પત્ની પાસેથી મળી. તો કોઈ અપરમાના વ્યવહારથી ખિન્ન બનીને વૈરાગ્યના માર્ગ ઉપર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે.
યદ્યપ્યેતેન પશ્યંતિ લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકં.
લોભથી તેમના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે, એટલે તેઓ કુળનાશના દોષને અને મિત્રદ્રોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઉણપ છે. આમ છતાં
કથમ ન ગેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતું કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્યદ્વિર્જનાર્દન.
હે જનાર્દન, કુળનાશના દોષને સમજનારા અમે આપ આપમાંથી બચવાનું કેમ ન વિચારીએ? હું જ પાપ કરું છું એવી વાત નથી, આપ પણ ભૂલ કરી રહ્યા છો. અર્જુન શ્રી કૃષ્ણ પર પણ આરોપ મૂકે છે. હજુ તે પોતાને શ્રીકૃષ્ણથી સહેજ પણ ઉતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે. એ પોતે બધું જાણે છે એ માની લે છે. અર્જુન આજ કહે છે, એ લોકો ભલે ન સમજે પરંતુ હું ને આપ તો સમજદાર છીએ. કુળનાશના દોષો પર આપણે વિચાર કરવો જોઈએ. કુળનાશમાં શાશા દોષ છે?
કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો વિભવત્યુત.
કુળનો નાશ થતા સનાતન કુળધર્મોનો નાશ થાય છે. અર્જુન કુળધર્મ કુલાચારને જ સનાતન ધર્મ સમજે છે. ધર્મનો નાશ થતા સમગ્ર કુળને અધર્મ ડૂબાવી દે છે.
અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ.
હે કૃષ્ણ, પાપ અધિક માત્રામાં વધી જતા કુળની સ્ત્રીઓ દુરાચારી બને છે. હે વાષ્ણેય, સ્ત્રીઓ દુરાચારી થતા વર્ણસંકર પ્રજા પેદા થાય છે. અર્જુનની માન્યતા હતી કે કુળની સ્ત્રીઓ દૂષિત થતા વર્ણસંકર પ્રજા પેદા થાય છે, પરંતુ શ્રી કૃષ્ણે એ વાતનું ખંડન કરતા આગળ બતાવ્યું છે કે હું અથવા સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ આરાધના ક્રમમાં ભ્રમ ઉત્પન્ન કરે તો વર્ણસંકરતા ઉત્પન્ન થાય છે. વર્ણસંકરતાના દોષો પર પ્રકાશ નાખતા અર્જુન કહે છે,
સંકરો નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતંતિ પિતરો યેષાં લુપ્ત પિંડોદક ક્રિયા.
વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે. શ્રાદ્ધની પિંડોદક ક્રિયા અટકી જતા તેના પિતૃઓની અવગતિ થાય છે, વર્તમાન નષ્ટ પામે છે. ભૂતકાળના પિતૃઓની અવગતિ થાય છે અને ભવિષ્યની પ્રજાની પણ અવગતિ થશે.
વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યંતે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ.
આ વર્ણસંકરને જન્મ આપતા દોષોથી સનાતન કુળધર્મ અને જાતિધર્મ નષ્ટ થાય છે. અર્જુન માને છે કે કુળધર્મ સનાતન છે, કુળધર્મ શાશ્વત છે, પરંતુ શ્રી કૃષ્ણે આ વાતનું ખંડન કર્યું છે અને દર્શાવ્યું છે કે આત્મા જ સનાતન શાશ્વત ધર્મ છે. વાસ્તવિક સનાતન ધર્મને જાણતા અગાઉ મનુષ્ય ધર્મના નામ ઉપર કોઈને કોઈ રૂઢીને જાણે છે. એ જ રીતે અર્જુન પણ જાણે છે જે શ્રી કૃષ્ણના મતે એકમાત્ર રૂઢી છે.
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुम।
हे जनार्दन, जेमना कुल धर्मनो नाश थयो होय एवा मनुष्यो अनंत काल सुधी नरकमां पड़े छे। कुल धर्म ज नाश पामतो नथी, परंतु शाश्वत सनातन धर्म पण नाश पामे छे। आपणे जोयुं नथी, पण सांभळता आव्या छीए कि धर्म ज नाश पामे तो एवा पुरुषनो अनंत काल सुधी नरकमां वास थाय छे।
अहो बत महत् पापं कर्तुं व्यवसिता वयं यद्राज्य सुखलोभेन हन्तुं स्वजनमुद्यता।
अहो अमे बुद्धिमान होवा छता महापाप करवा तैयार थया छिए, ए दुखनी वात छे। राज्य ने सुखना लोभे अमे कुळने मारवा तत्पर थया छिए। हजू पण अर्जुन पोताने ओछो ज्ञानी नथी समझतो। आरंभमां प्रत्येक साधक आज रीते बोले छे। महात्मा बुद्धनुं कथन छे कि मनुष्यने ज्यारे अर्धु ज्ञान होय त्यारे ते पोताने महान ज्ञानी समझे छे, अने अर्धाथी आगळनी जाणकारी प्राप्त थवा मांडे छे त्यारे ते पोताने महान मूर्ख समझे छे। बराबर आज प्रमाणे अर्जुन पण पोताने ज्ञानी समझे छे। ते श्री कृष्णने समझावे छे कि आ पापथी कोई कल्याण थवानुं नथी, मात्र राज्य ने सुखना लोभ में लड़ी ने अमे कुलनाश करवा तत्पर थया छीए, ए महान भूल छे। हूँ भूल करी रह्यो छु एटलू ज नहीं, परंतु तमे पण भूल करी रह्या छो। अर्जुने एक धक्को श्री कृष्ण ने पण मार्यो। अंत में अर्जुन पोतानो निर्णय जणावे छे।
यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्।
शस्त्र धारण करेला धृतराष्ट्रना पुत्रो, जो मने शस्त्र विनाना અને પ્રતિકાર ન કરનારને રણમાં હણી નાખે તો એ મારે માટે વધારે કલ્યાણદાયી હશે। ઇતિહાસ તો કહેશે કે અર્જુન મહાન હતો, જેણે પોતાનું બલિદાન આપીને યુદ્ધને નિવાર્યું। માસૂમ બાળકો સુખી રહે, કુળ બચી જાય એ માટે લોકો પ્રાણની આહુતિ આપી દે છે। મનુષ્ય પરદેશ જતો રહે, વૈભવશાળી મહેલમાં રહેવા લાગે, પરંતુ બે દિવસ બાદ એને પોતાની છોડી દીધેલી ઝૂંપડી યાદ આવવા માંડશે। મોહ ખૂબ જ પ્રબળ હોય છે। આથી જ અર્જુન કહે છે કે શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર મને પ્રતિકાર ન કરનારને રણમાં હણી નાખે તો તે મારા માટે અતિ કલ્યાણકારી બનશે, જેથી પુત્રો તો સુખી રહી શકે। સંજય ઉવાચ।
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः।
संजय कहूं, आ प्रमाणे कहीने शोक थी व्यग्र बनेलो अर्जुन रणभूमि मां धनुष बाण छोड़ी दईने રથના પાછળના ભાગમાં બેસી ગયો, અર્થાત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં ભાગ લેવામાં પીછેહઠ કરી ગયો। નિષ્કર્ષ: ગીતા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના યુદ્ધનું નિરૂપણ છે। આ ઈશ્વરીય વિભૂતિઓથી સંપન્ન ભગવત સ્વરૂપને બતાવનાર ગીત છે। આ ગીત જે ક્ષેત્રમાં થાય છે તે યુદ્ધ ક્ષેત્ર શરીર છે, જેમાં બે પ્રવૃત્તિઓ છે, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર સૈન્યના આ સ્વરૂપ અને બળનો આધાર બતાવ્યો અને શંખ ધ્વનિથી તેના પરાક્રમની જાણકારી મળી. એ ઉપરાંત જે સેનાની સામે લડવાનું છે એનું નિરીક્ષણ થયું, જેની ગણના 18 ઔક્ષેહીની લગભગ 6.5 અબજ કહેવાય છે, પરંતુ હકીકતમાં તે અનંત છે. પ્રકૃતિના દ્રષ્ટિકોણ 2 છે, એક ઇષ્ટતરફી પ્રવૃત્તિ દૈવી સંપત્તિ, બીજી બહિર્મુખ પ્રવૃત્તિ આસુરી સંપત્તિ. બંને પ્રકૃતિ જ છે, એક ઇષ્ટની તરફ ધકેલે છે, પરમધર્મ પરમાત્માની તરફ લઈ જાય છે, અને બીજી પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે. પહેલા દૈવી સંપત્તિને સાધીને આસુરી સંપત્તિનો અંત લાવવામાં આવે છે, પછી શાશ્વત સનાતન પરબ્રહ્મના દિગ્દર્શન અને તેમાં સ્થિતિની સાથે દૈવી સંપત્તિની આવશ્યકતા પૂરી થઈ જાય છે, યુદ્ધનું પરિણામ નીકળી આવે છે. અર્જુનને સૈન્યનું નિરીક્ષણ કરતી વખતે પોતાનો પરિવાર જ દેખાય છે જેને મારવાનો છે. જ્યાં સુધી સંબંધ છે એટલું જગત છે. અનુરાગના પ્રથમ ચરણમાં પારિવારિક મોહ બાધક બને છે. સાધક જ્યારે જુએ છે કે મધુર સંબંધોમાં એટલો વિચ્છેદ પડી જાય છે કે જાણે તે સંબંધો હતા જ નહીં, ત્યારે એને ગભરામણ થવા માંડે છે. સ્વજનો પ્રત્યેની આસક્તિ દૂર કરવામાં એને અકલ્યાણ દેખાય છે. એ પ્રચલિત રૂઢિ પરંપરામાં પોતાનો બચાવ શોધે છે. આવું જ અર્જુને કર્યું. એણે કહ્યું, કુલધર્મ જ સનાતન ધર્મ છે. આ યુદ્ધથી સનાતન ધર્મ નાશ પામશે. કુળની સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણસંકર પ્રજા પેદા થશે, જે કુલ અને કુળઘાતી બંનેને નરકમાં લઈ જશે. અર્જુન પોતાની સમજ પ્રમાણે સનાતન ધર્મની રક્ષા માટે વિકળ છે. એણે શ્રીકૃષ્ણને અનુરોધ કર્યો કે આપણે સમજદાર થઈને પણ મહાપાપ કેમ કરીએ છીએ, મતલબ કે શ્રી કૃષ્ણ પણ પાપ કરવા જઈ રહ્યા હતા. અંતમાં પાપથી બચવા માટે હું યુદ્ધ નહીં કરું એવું કહીને હતાશ અર્જુન રથના પાછળના ભાગમાં બેસી ગયો, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાંથી પાછો ખસી ગયો. ટીકાકારોએ આ અધ્યાયને અર્જુન વિષાદ યોગ કહ્યો છે. અર્જુન અનુરાગનું પ્રતીક છે. સનાતન ધર્મ માટે વિકળ થવાવાળા અનુરાગી વિષાદ યોગનું કારણ બને છે. આ જ વિષાદ મનુને થયો હતો. રામચરિત માનસમાં કહ્યું છે, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયું હરિ ભગતિ વિનુ. સંશયમાં પડીને મનુષ્ય વિષાદ કરે છે. એને સંદેહ હતો કે વર્ણસંકર પેદા થશે જે નરકમાં લઈ જશે. સનાતન ધર્મ નષ્ટ થવાનો તેને વિષાદ પણ હતો. તેથી સંશય વિષાદ યોગનું સામાન્ય નામકરણ આ અધ્યાય માટે યોગ્ય છે. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સંશય વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આ પ્રકારે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં સંશય વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભાગવદ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે સંશય વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભાગવદ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં સંશય વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.